સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 159, પ્રસારણ તારીખ 4 માર્ચ 2010. શિયાળુ ઉપજ સારી ઉપજવાથી ખુશ ખુશાલ એવા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર
નમસ્કાર. ઉમા બેન, ઉપજ ગમે એટલી હારી આવી હોય ને, પણ બજારમાં જાય ત્યાં ભાવ પાણીમાં બેહી ગયા હોય એટલે ખેડૂત ને ભાગે તો જાજી કમણી આવતી જ નથી.
પણ હવે એવું નહીં બને દાનસંગભાઈ, કઈ નહીં તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના 2010-2011 ના અંદાજપત્ર વિશે જાણ્યા પછી આવી ધરપત ચોક્કસ મળી છે.
એ બધી આંકડાની રમતમાં નાના ખેડૂને બાપડાને શું ખબર પડવાની છે? રૂપિયો ક્યાંથી આવશે ને ક્યાં જશે એમાં આપણને કઈ ગતાગમ ન પડે.
પણ આ 3 વર્ષથી DSC અને સજ્જતા સંઘ તો એની પૂરી સમજ આપવા પ્રયત્ન કરે છે જ ને. આ વર્ષે પણ આ અંદાજપત્ર વિશે જેમને ખેડૂતોની ચિંતા હોય એવા નિષ્ણાતો પાસેથી જ અભિપ્રાય મેળવ્યા છે.
તો આજ એમાંના એક બે નિષ્ણાત ની વાત તો સંભળાવો જો.
હા દાનસંગભાઈ, હું એ રેકોર્ડ કરીને લેતી જ આવી છું. અને એ નિષ્ણાતો છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી સુદર્શન આયંગર અને કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ આયોજન મંત્રી તથા જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર YK અલગ.
તો એ બે ને આ બજેટ કેવા લાગ્યા?
પહેલા આપણે અલગ સાહેબ નો અભિપ્રાય સાંભળીએ.
કેન્દ્રીય બજેટમાં કૃષિ માટે પ્રાથમિકતા આપી છે, સારી વાત છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તો છે જ, એમાં વિત્ત મંત્રી કે લીએ પ્રાયોરિટી દી હૈ. 11th પ્લાનની પ્રોજેક્ટ છે 30-35 હજાર કરોડ રૂપિયાની. અને બીજી આ તિલહન અને દાળો માટે પણ જે ફોકસ કરવાની વાત કરી છે એ પણ સારી વાત છે.
સમજાઈ ગયું. ટૂંકમાં ખેતીના વિકાસ હાટું કાંક તો જોગવાઈ કરી છે જ.
હા, અરે હજી તો સુદર્શન ભાઈ ને સાંભળો એટલે વધારે ખાતરી થશે.
હવે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર બંનેના બજેટની એક ખાસિયત એવી છે કે બંને જે છે તે જેને આપણે વૃદ્ધિ દર લક્ષી બજેટો છે, અને એ વૃદ્ધિ દર જે વધારવાનું છે એમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર જુદા પડતા નથી. વૃદ્ધિનો જે સ્ત્રોત છે એ સ્ત્રોત ખરેખર તો જેટલું આ લોકો માળખાકીય સુવિધા અને ઉદ્યોગોને પૂરું પાડી શકે તેવો જોખ, એટલે એવું વાતાવરણ પૂરું પાડવાની વાત છે. એટલે એના સિવાય જે છે એક જ વસ્તુ છે કે ગુજરાતના અર્થતંત્રની અંદર જે કૃષિનો વધારો દેખાય છે તે કૃષિનો વધારો એકમાત્ર કારણ એનું એ છે કે ઘણો બધો વિસ્તાર જે છે તે BT કપાસની હેઠળ આવ્યો, અને એનો ભાવ રહેવાથી અને BT નું ઉત્પાદન કુલ વધવાથી વિસ્તારના લીધે અને એની ઉત્પાદકતાના લીધે જે વધારો થયો છે તેના લીધે કૃષિ જે છે તે સરકારના કૃષિ ક્ષેત્રના ધ્યાન સિવાય પણ, એટલે એના મૂડીરોકાણ સિવાય પણ અને એની યોજના સિવાય પણ જે છે તે કૃષિ આગળ વધી છે. પણ જે વધારવાની વાત છે તે બંને જગ્યાએ જોખ જે આપ્યો છે તે તો બંનેનો ઉદ્યોગો કેવી રીતે વધે તેના માટેનું બજેટ છે.
આ બે સાહેબોએ કીધું એ પ્રમાણે જોગવાઈ તો થઈ છે જ.
હા થઈ છે.
પણ કઠોળ અને તેલીબિયા પકવનારા અને એ પાછા ચોમાસામાં વરસાદી પાણીના આધારે જ પકવનારા 60,000 ગામ હાટું તો 300 કરોડની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી છે એવું મેં વાંચ્યું હતું. તો એ યોજના કેવી છે?
એ માટે પણ પહેલા ડોક્ટર અલગ સાહેબને સાંભળીએ.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે ને, એમાં એપ્રોચ એવી છે કે આપણે જિલ્લાના સ્તર ઉપર જમીન અને પાણીની સમસ્યા જોઈને જે પાક કરવું જોઈએ એ કરીએ. અને એટલે દાળો માટે એવું છે કે વરસાદથી પણ દાળ થઈ શકે, પણ જે વરસાદમાં ફેલિયર થઈ જાય અને તમે હાઈ યીલ્ડિંગ વેરાયટી લીધી હોય તો લોસ બહુ થાય, એટલે તે વખત તમારે થોડું પાણી આપવું પડે. એવા ગામો જે હોય એ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં પણ દાળને માટે આપણે કરી શકીએ. હવે એ લોકો ફોકસની વાત કરી છે. ઇનફેક્ટ કૃષિ મંત્રાલયે મને કહ્યું છે કે આપણે 3 વર્ષમાં દાળોનું ઉત્પાદન ડબલ કરીએ, અને એમાં પણ આપણે એ જ કરીએ છીએ કે ભાઈ જ્યાં જ્યાં પાણી થોડું મળે અને દાળોની ઉપજ, જેવી રીતે આપણે ત્યાં હવે 44 વિસ્તાર છે ત્યાં પાણીની થોડી તંગી છે, પણ હવે નર્મદાનું પાણી આવે છે, તો એવા વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રમાં તો આપણે ત્યાં આ પ્રોજેક્ટ કરીએ. હવે એમાં અત્યાર સુધી પ્રોબ્લેમ એટલું જ છે કે આ દિલ્હીથી પૈસા આવતા હે लेकिन लोकल लेवल पर अगर उसके लिए अरेंजमेंट नहीं हो तो वो ठीक हो नहीं पाता। राष्ट्रीय कृषि विकास योजना में अभी बहुत ओछा जिला छे जहाँ એવી રીતે યોજનાઓ લોકો કરી છે। હવે ફાઇનાન્સ કમિશન પણ કહ્યું છે કે જ્યાં જ્યાં એવી રીતે લોકલ પ્લાનિંગ હોય તો ફાઇનાન્સ કમિશન કા ભી પૈસા વહાં જાના ચાહીએ। તો મેં માનતા હું કે યે સબ બાતે જો હૈ યે અચ્છી બાત હૈ, જહાં જહાં હો જાય અચ્છા હૈ। અબ હર એક જગ્યા તો નહીં હોગા, લેકિન વિત્ત મંત્રી ને બોલા હૈ તો ઉસસે કમ સે કમ કુછ તો પ્રાથમિકતા લોગ લેંગે।
અને હવે સાંભળીએ ડોક્ટર સુદર્શન ભાઈ ને।
જો આમ જોવા જઈએ તો એ કઈ બહુ મોટી યોજનાઓ છે નહીં। એ લોકો રેઇનફેડ એરિયા માટે, એટલે જે વરસાદી આધારિત ખેતી છે, એ વરસાદી આધારિત ખેતીની અંદર એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકો જે છે એવા 60,000 ગામો ઉભા કરવાના। હવે કઠોળ અને તેલીબિયાના પાકો, સાચી વાત છે, એટલે સરકારની આ સમજ સાચી કે જેટલા વિસ્તારોની અંદર પિયતની સગવડ ઓછી હતી એ બધા વિસ્તારો પારંપરિક રીતે પણ તેલીબિયા અને કઠોળ પકવનારા હતા। એ આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે એ મિશ્ર પાકના વિસ્તારો હતા, એમાં મિશ્ર પાક તરીકે કઠોળ અને તેલીબિયા ઉપજતા હતા। અને એમાં તો ગુજરાતની પરિસ્થિતિ તો એવી ખરાબ થઈને ઉભી રહી છે કે ગુજરાત તેલીબિયાનો મોટો વિસ્તાર ગણાય, એટલે આમાં ગુજરાત કેટલો લાભ મેળવશે એ સવાલ। અને એવી જ રીતે જો સાથે સાથે કૃષિની જેનેટિકલી મોડિફાઈડ ક્રોપની જયારે પણ વાત આવશે, એટલે બીટી રીંગણ હોય કે બીટી કપાસ હોય કે બીટી ભીંડા હોય કે બીટી જે હોય, જેમ આ પાક આવવાની શરૂ થશે, આ પાકો સ્વીકારાઈ જશે, તો આ પાક હેઠળનો વિસ્તાર જે છે તે કઠોળ અને તેલીબિયાને જ કાઢી નાખવાનો છે। કારણ કે તેલીબિયા અને કઠોળના પાક છે એ મિશ્ર પાક તરીકે ને એ સ્થાનિક વેરાયટીમાં જ નીકળે એવા છે। એ લોકોએ એમ કીધું છે કે અમે 300 કરોડ રૂપિયા આની માટે આપ, હવે આ તો કેન્દ્ર સરકારનો નિર્ણય છે, એમાંથી પછી એ લોકો જે પ્રમાણે રાજ્યોની અંદર જેટલા એવા વિસ્તાર હશે, વરસાદી ક્ષેત્રના વિસ્તારો હશે, એમાં એની વેચણી કરશે। આ ગામમાં એવી કલ્પના નથી કે જે ગામ પસંદ 60,000 થયા, 60,000 નો આંકડો રાજ્યની અંદર પસંદ કરેલા વિસ્તારોમાંથી પાક્કા ગામો નથી। એમ સામાન્ય એવું લાગે છે અત્યારે તો કે 60,000 ગામો ગમે તે વિકસાવવા, એમાં કઈ સરકાર પાસે કે રાજ્ય પાસે એવું આયોજન હોય કે ભાઈ અમે સારામાં સારા આ 60,000 ગામો જેની અંદર જો મહેનત કરશું આ કઠોળ અને તેલીબિયાનો પાક ઉપજશે, એવું કોઈ માર્કિંગ થયેલું નથી। એનો મતલબ એ છે કે એ લોકોને એ પણ ખબર નથી કે ગામ દીઠ કેટલા આપવા પડશે, કયા ગામમાં વધારે આપવા પડશે, કયા ગામમાં ઓછા આપવા પડશે, કશી જ ખબર નથી। એટલે આની ગામ દીઠ આયોજન કઈ છે નહીં, એટલે આ તો મજાની વાત છે। આપણે ઉત્તર બજેટ આ સરકાર છે શું રિપોર્ટ કરે છે જોવું પડે, એટલે અત્યારે તો એનો જો એને માર્ક આપવા હોય તો એટલા કે આ જોક બરાબર છે।
હવે તો એટલી જ આશા રાખવાની રહી કે આ હંધાય લાભ એના હાશા હકદાર એવા ખેડૂતને મળતા થાય।
અરે હજી તો ઘણી જોગવાઈઓ છે, મહિલા ખેડૂતો માટે 100 કરોડ રૂપિયા અલગ ફાળવ્યા છે, તો જેમાંથી પંચાયતની માલિકીના સામૂહિક કુવા જેવી કાયમી મિલકતો ઉભી થવાની છે એવી મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના,
આપણે બોલી નરેગા,
હા એ નરેગા માટે 40,100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવ્યા છે અને એનો શો ફાયદો થશે એ સાંભળીએ। સાંભળો ડોક્ટર અલગ સાહેબે શું કહ્યું છે।
नरेगा से पहली बार हमारे गांव में तो मैं देख रहा हूँ गरीब किसान है वो लोग भी बोलते हैं, इसमें डिग्निटी मिली है विच इज आई थिंक ए वेरी गुड थिंग, और उससे अगर एसेट्स बने तो उससे भी अच्छा, जो गुजरात में तो वो की
અને સુદર્શન ભાઈ શું કીધું છે?
હા ચાલો સાંભળીએ।
ગુજરાત અને આખા દેશ નું જુદું વિચારવું પડે, એટલે બિહારમાં તો નરેગા ને મરેગા કે છે, એટલે એ એવી પરિસ્થિતિ જોવા જઈએ તો આ વખતે તો નરેગા કાર્યક્રમ ની અંદર જે વધારો છે બહુ જ ઓછો વધારો છે, 2.5% નો જ, ગયા વખતે 44,000 કરોડ અને એની પહેલા જો તમે ગણવા જાવ તો 100% ઉપરાંત 144% વધારે હતો, એટલે 2008-09 ની અંદર 16,000 કરોડ રૂપિયા આમાં નરેગાના કાર્યક્રમમાં આપેલા, એની સામે 2009-10 ની અંદર 40,000 કરોડ કરેલા, આ વખતે 40,101 કર્યા, આ લોકોએ તો 44,000 માંગેલા, વર્લ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી તે આપ્યા નથી, 1,000 કરોડ જ વધાર્યા। ત્યાં સુધી આપણો સવાલ છે કે આને હસકામાં તો આવી ઉભી કરવી તો સારું છે, પહેલેથી મુખ્ય વાત જ આ છે કે માત્ર માટી ખોદકામમાં આ લોકોને પૈસા વેસ્ટ થઈ જાય તે બરાબર, હસકામત ઉભી થાય। સવાલ એટલો જ કે જો આ ખરી રીતે જો બધા કુવા ઉભા થતા હોય એની સામે તમારે જે છે તે બધા ઝાડ સાબુત રાખવા, જો જંગલો કાપી નાખો પછી એ પાણી જમવાનું નથી, ગળી જવાનું, તો આ બીજા જ વર્ષે ત્રીજા જ વર્ષે જો તમે જો તમારા જંગલો ઉપર કાબુ નહીં રાખો તો પછી એ કુવા સુકાઈ જવાનું, પાણીનો કાયમી સ્ત્રોત બનતો નથી। એટલે આપણે જે એની સાથની યોજના છે તે વિચારવાની, બાકી તમે જો આટલું જ કરો કે ભાઈ નરેગાની અંદર જે છે એ તમે કૂવો ખોદો અને એ કૂવાની દ્વારા લોકોને પીવાનું પાણી મળે તો એ સારું જ છે. અને આમ તો પીવાના પાણીની સાથે આ યોજના સાંકળી લેવી એ એની પ્રાથમિકતા પણ હોવી જ જોઈએ, આપણા આદિવાસી વિસ્તારોમાં તો વિશેષ. એની સાથે જો એ લોકો પર્યાવરણની દ્રષ્ટિએ જે પાણી તળમાં પાણી જમવાનું જે કામ થાય છે એને જો જંગલ સાચવવાના કામ સાથે પણ જોડી દે, એને પણ સમૃદ્ધ કરી દે, તો એ બંને મળીને સાથે વધારે સમૃદ્ધિ પેદા કરે તેમ છે. પણ ઓન ધ મેરિટ ઓફ ઇટ જો આપણે ગણીએ કે ભાઈ આ પોતે એક ખાલી કુવા જો કરી રહ્યા છે ને કુવા સાચા ને સરસ થઈ રહ્યા હોય તો આ યોજના કરાય.
ઉમાબેન, બીજું બધું તો થવું હોય ત્યારે થાય, પણ નર્મદા યોજનાનું પાણી આખા રાજ્યમાં મળતું થાય અને જયારે જરૂર પડે ત્યારે ધિરાણ મળે તોય ઘણું છે.
ડોક્ટર વાય કે અલગે પણ એ જ કહ્યું છે. સાંભળો,
ગુજરાતના બજેટમાં તો ભાઈ મારે તો એક જ વાત છે, આપણે સરદાર સરોવરનું કમ્પ્લીટ કરીએ. એટલું પૈસા આપણે વાપર્યો છે, ભારત સરકારે પણ મદદ કરી છે અને આપણા પણ. અભી ગાંવ તક પાણી નહીં પહોંચે તો ઉસકા બહોત નુકસાન હૈ, વો દરિયા મેં પાણી ચલા જાય. અબ ઠીક હૈ, જહાં તક હો સકે હમ ઉસકો તાલાબો મેં ડાલ રહે હૈ, ઉસસે હમારે ગ્રાઉન્ડ વોટર બઢેગા, લેકિન હમકો અપના કેનાલ સિસ્ટમ કમ્પ્લીટ કરના ચાહીએ, વો સબસે જ્યાદા ઇમ્પોર્ટન્ટ બાત હૈ.
અને સુદર્શનભાઈનું આમાં શું કહેવાનું છે
એ પણ સાંભળીએ.
આ પ્રશ્નનો જવાબ અત્યારે માત્ર આટલા ધિરાણના લક્ષ્યાંકોથી આપણે નક્કી નહીં કરી શકીએ. મૂળ કારણ એ છે કે કેટલી ઝડપથી ખેડૂતો બજારી ખેતી તરફ વળે છે એના ઉપર આધાર રાખે છે. હવે તો શું છે કે બધું ખરીદવાનું, ખાતર ખરીદવાનું, દવા ખરીદવાની, લેબર ખરીદવાની, પાણી ખરીદવાનું, હાર્વેસ્ટરને ભાડે રાખવાનું, ટ્રેક્ટરને ભાડે રાખવાનું, બધામાં કેશ આવ્યું છે. જેટલું કેશનું કોમ્પોનેન્ટ વધશે ને એટલી એની ક્રેડિટ રિક્વાયરમેન્ટ વધશે. તમારું ધિરાણનું બજાર મોટું કરતા જાઓ છો એ વાત સાચી, પણ તમે વધારે જો એની તમે જોખમ અને અનિશ્ચિતતા ઓછી નહીં કરો તો પછી વધારે ને વધારે ખેડૂતો આમાં સપડાતા જશે.
બસ હવે કાંઈક સમજાણું કે બેય સરકારે ખેડૂતના ભલા હાટું કેવી કેવી જોગવાઈઓ કરી છે.
દાનસંગભાઈ, એમણે તો ઘણું બધું કહ્યું છે પણ હાલ સમય નથી, એટલે ફરી ક્યારેક વધારે વાત કરીશું.
પણ આવતા ગુરુવારે તો તમે ઓલ્યા ખેડૂત ને પશુપાલક એવી બહેનોના અનુભવ કહેવાના છો ને?
હા, પરેશભાઈ એવા બહેનોની યાદી તૈયાર કરી છે, પણ હજી વધુ સારા અનુભવ આવશે તો ગમશે. હા
તો સાંભળ્યું ને બહેનો, અત્યારે જ ફોન કરીને પરેશભાઈ હારે વાત કરી જ લેજો અને આજના સવાલનો જવાબ દેતી વખતે તમારા અનુભવની વાત જ કરી લેજો.
હા, એ સવાલ પણ તૈયાર જ છે. દાનસંગભાઈ, આજ આપણે એ જ જાણવું છે કે કેન્દ્રના અંદાજપત્રમાં કઠોળ અને તેલીબિયા પકવનારા ગામો માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે, બરાબર?
હા, સાંભળ્યું ને ભાઈ બહેનો, કઠોળ અને તેલીબિયા પકવનારા ગામો હાટું કેટલા રૂપિયાની જોગવાઈ કરાઈ છે?
તો આ હતો સવાલ. અને શ્રોતા મિત્રો માટે એક બીજી વાત, આપણા જૂના અવાજ ઓટલા વિશે થોડી વાત કરવી છે આપને. 1810-20-426 આ નંબર જે અવાજ ઓટલાનો છે એ હવે એની માતૃ સંસ્થા IBM સંભાળે છે અને DSC એની સાથે સંકળાયેલી નથી, તો એ માટેની કોઈ પણ ફરિયાદ તમે એ જ ફોન પર રેકોર્ડ કરાવશો. દર ગુરુવારની જેમ આજે પણ 0-27-17-235-995 ફોન નંબર જોડીને જવાબ નોંધાવી દેજો.
અને એ ઉપરાંત બેન્યુ એમના અનુભવની વાત કર્યા પછી ટપાલે લખી જ નાખે ફટોફટ.
હા, સરનામું તો સૌની પાસે છે જ. સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મને લાગે છે ઇનામ આજ જાહેર નહીં કરી શકાય.
હા દાનસંગભાઈ, આજે સમય ઓછો છે એટલે આવતા ગુરુવારે એક સાથે બંને કડીના ઇનામ જાહેર કરી દઈશું.
એ બાપા, DSC અને સજ્જતા સંઘ ને તો એક જ ખેવના છે કે તમારી ખેતી સુધરે.
ખુબ સાચું, એટલે તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા આ પ્રયાસ કરાય છે.
એને સાર્થક કરવાનું કામ તમારું છે, એટલે સંબંધ જાળવી રાખજો.
બસ એટલી જ ભલામણ સાથે બંને નિષ્ણાત વડીલોનો આભાર માનીને લઈએ રજા અને કહી દઈએ
નમસ્તે, આવજો.